नमो अरिहंताणम् नमो सिद्धाणम् नमो अरियाणम् नमो अजायाणम् नमो लोए सवसाहूणम् अरिहंत सिद्ध सूरी उपाध्याय साधु सर्व अर्थ के प्रकाशी मांगलिक उपकारी है। तिन को स्वरूप जान रागते भई जो भक्ति काय को नमाई स्तुति को उच्चारी है। धन्य धन्य तुम ही से काज सब आज भय कर जोरी बार बार वंदना हमारी है। मंगल कल्याण सुख ऐसो हम चाहत है। मंगल कल्याण सुख ऐसो हम चाहत है। हो मेरी ऐसी दशा जैसे तुम धारी है। हो मेरी ऐसी दशा जैसे तुम धारी है। रविवार की पाठशाला नो विषय गुणस्थान संबंधी आपणे चर्चा करी रहा छे, जेमां घणी बधी चर्चा आपणे पहला बीजा गुणस्थान संबंधी करी अने एनी पहला जे आपणे भूमिका बांधी ए भूमिका संबंधी पण आपणे चर्चा करी। गुणस्थान संबंधी चर्चा मां हवे आपणे जे विषय चाली रह्यो छे ए विषय चाली रह्यो छे त्रीजा गुणस्थान संबंधी चर्चा चाली रही छे। गया वक्ते आपणे त्रीजा गुणस्थान नी चर्चा प्रारंभ करी हती, एमां घणी बधी वात आपणे लई लीधी हती, बे त्रण इम्पोर्टंट पॉइंट्स बाकी छे एनी चर्चा आपणे आजे करवानी छे। आपणे शरूआत चर्चा नी एवी रीतना करी हती के कोई पण मिथ्यादृष्टि जीव ज्यारे एम समझो के अनादि मिथ्यादृष्टि जीव ना बे प्रकार छे ने, अनादि मिथ्यादृष्टि जीव अने सादी मिथ्यादृष्टि जीव। तो कोई पण अनादि मिथ्यादृष्टि जीव ज्यारे प्रथमवार पांच लब्धि पूर्वक सम्यक दर्शन नी प्राप्ति करे छे तो एने प्रथमोपशम सम्यक्त्व नी प्राप्ति थाय छे। आपणे समजवा माटे एम समजीए के प्रथमोपशम सम्यक दृष्टि जीव चतुर्थ गुणस्थान मां आयो। हवे जे प्रथमोपशम सम्यक दर्शन नो जे कार छे समझो, आपणे थोड़ुक एने पाछु रिवाइज करीए छे एटले जे आपणे विषय आगळ लेवो छे एने आपणे लिंक करी शकीए। आजे त्रीजा गुणस्थानी चर्चा आपणे पूरी करशुं। आजे जे चर्चा थशे ए थोड़ी अघरी लागशे कदाच, हवे पछीना जेटला पण गुणस्थान संबंधी जे पण आपणे क्लास लेशुं ए बधी चर्चा बहु सरळ छे। खाली आजनी चर्चा थोड़ीक अघरी छे कारण के थोड़ुं कर्मथी पण आपणे समजवानुं छे, भाव अपेक्षाए पण आपणे बधी वात समजवानी छे। एटले आजे थोड़ो उपयोग ने एकाग्र राखशो तो एको एक वात समजाशे। हवे आपणे क्या आव्या के प्रथमोपशम सम्यक दर्शन नो काळ जे उत्कृष्ट छे एक अंतर मुहूर्त नो, ए एक अंतर मुहूर्त नो काळ सपोज समझो के पूरो थयो। कयो काळ पूरो थयो बोलजो मारी साथे एटले थोड़ुक तमने इन्वोल्वमेंट रहे। प्रथमोपशम सम्यक उपशम सम्यक सम्यक दर्शन त्रण प्रकारना छे ने, औपशमिक सम्यक शायोपशमिक अने शाय। हवे एमां आपणे औपशमिक सम्यक ना पण बे प्रकार जोया था। कया बे प्रकार? प्रथमोपशम सम्यक दर्शन अने द्वितीयोपशम सम्यक दर्शन, बराबर छे। हवे द्वितीयोपशम सम्यक दर्शन नी चर्चा आपणे लास्ट टाइम पण वात करी थी के द्वितीयोपशम सम्यक दर्शन नी चर्चा आवशे श्रेणी ना कारणमां, એટલે એને આપણે હમણાં ટચ નથી કરતા। જયારે આપણે સાતમું ગુણસ્થાન બનશું ત્યારે આખી એ દ્વિતીયોપશમ સમ્યક દર્શનની ચર્ચા આવશે એ યાદ રાખજો, બરાબર છે। તો હમણાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ પ્રથમોપશમ સમ્યકત્વની। હવે એ પ્રથમોપશમ સમ્યક દર્શનનો જે કાળ છે એ કાળ છે ઉત્કૃષ્ટ એક અંતર મુહૂર્તનો, એટલે કે એક અંતર મુહૂર્તથી વધારે પ્રથમોપશમ સમ્યક દર્શન ટકી જ ન શકે। ખ્યાલ આવે છે? છૂટી જવાનું છે એવો નિયમ છે। એક અંતર મુહૂર્ત પછી પ્રથમોપશમ સમ્યક દર્શનનો અભાવ થવાનો છે। હવે આપણે જોયું હતું કે એ એક અંતર મુહૂર્ત પછી જયારે એનો અભાવ થાય છે તો એ ચતુર્થ ગુણસ્થાન વાળા જીવને, જે ચતુર્થ ગુણસ્થાનમાં છે પ્રથમોપશમ સમ્યકત્વ સહિત નિર્વિકલ્પ દશાનો કાર ચાલી રહ્યો છે અને પૂરો થાય છે, એના પછી એની પાસે ચાર જગ્યા છે જવા માટે, ચાર સ્થાન છે જવા માટે, ચાર એમ સમજો ચાર ગુણસ્થાન છે જવા માટે। થોડુંક સમજો, સમજો તો ખ્યાલ આવશે, ઉપયોગની એકાગ્રતા રાખજો. તો ચાર કયા ગુણસ્થાન છે પોસિબલ કે જઈ શકે, ચાર માંથી કોઈ એકમાં જશે, પણ એ ચાર પોસિબિલિટી કઈ છે? આપણે આ બધી ચર્ચા લીધી હતી, તો એ ચાર પોસિબિલિટીમાં આપણે એ વાત કરી કે જયારે અંતર્મુહૂર્તનો કાળ પૂરો થવા આવે છે, જે આપણે ચર્ચા કરી લીધી છે, વાત કરીએ તો જયારે એમાં ઉત્કૃષ્ટ છ આવડીનો કાળ અને જગન્ય એક સમય, સમજો અંતર્મુહૂર્તનો પ્રથમોપશમ સમ્યક્ત્વનો કાળ ચાલી રહ્યો છે, હજી પૂરો નથી થયો, હવે પતવા આવ્યો છે, એમાં જગન્ય એક સમય બાકી છે ને ઉત્કૃષ્ટ છ આવડીનો કાળ બાકી છે. જગન્ય બોલો બોલો જોશતી, જગન્ય એક અને ઉત્કૃષ્ટ છ આવલી. હવે એક આવલીમાં અસંખ્યાત સમય, તો છ આવલીમાં પણ અસંખ્યાત સમય, કારણ કે અસંખ્યાતના અસંખ્યાત ભેદ છે. પોઈન્ટ સમજાય છે? અસંખ્યાત પ્રકાર છે. તો ઉત્કૃષ્ટ જયારે છ આવલી અને જગન્ય જયારે એક સમયનો કાળ બાકી હોય, ત્યારે અગર એ દરમિયાન જે સાત પ્રકૃતિનો આપણે એ પણ વાત કરી છે ને કે પ્રથમોપશમ સમ્યક્ત્વનો પહેલો સમય, સમ્યક દર્શનના ભાવનો જે પહેલો સમય છે, એ ભાવનું નિમિત્ત પામીને જે દર્શન મોનિયની આખી અકબંધ જે એક પ્રકૃતિ હતી, એના ત્રણ ટુકડા થાય છે, સમ્યક્ત્વ મિશ્ર અને મિથ્યાત્વ, મિથ્યાત્વ મિશ્ર અને સમ્યક, એમ કરીને ત્રણ ટુકડા થાય છે અને અનંત અનુબંધી ચાર. તો એ સાત પ્રકૃતિનો શું થઈ ગયો હોય છે? પહેલા સમયે સમ્યક દર્શનના ભાવનું નિમિત્ત પામીને કર્મમાં શું સ્થિતિ બને છે કે સાત પ્રકૃતિનો શું થઈ જાય છે? ઉપશમ. તો એ અંતર્મુહૂર્ત કાળ દરમિયાન સુધીને સાત પ્રકૃતિ કેવી રહેશે? તો કે એ સાત પ્રકૃતિ ઉપશમિત રહે છે. ઉપશમિત એટલે એનો અન્ન ઉદય છે. સરળ ભાષામાં આપણે વાત સમજીએ તો ઉપશમનો અર્થ શું થાય કે એનો અન્ન ઉદય છે, એટલે એ અંતર્મુહૂર્ત સુધીને ઉદયમાં નહીં આવે, એટલે સમ્યક્ત્વ નિર્વિકલ્પ દશા બની રહેશે. આટલું સમજાય છે? હવે જયારે અંતર્મુહૂર્તનો કાળ પૂરો થવાનો હોય, એની પહેલા જયારે જગન્ય એક સમય અને ઉત્કૃષ્ટ જયારે છોઆવલીનો કાળ બાકી હોય છે, એમાં અગર એ સાત જે ઉપશમિત થયેલી પ્રકૃતિમાંથી અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભમાંથી કોઈ એકનો ઉદય આવે, તો એ જીવ ક્યાં જશે? કે જીવ ચોથા ગુણસ્થાનમાંથી ડાયરેક્ટ બીજા ગુણસ્થાનમાં જશે, સાસાદન સમ્યક્ત્વમાં જશે, જેમાં અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભમાંથી કોઈ એકનો ઉદય આવ્યો. અને ઉદય આવ્યો કર્મમાં, તો આપણે વાત કરી હતી કે ભાવમાં શું ચાલશે ત્યારે જીવના ભાવમાં, તો કર્મમાં એ અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ જે ચારિત્ર મોહનીયની જે પ્રકૃતિ છે એનો ઉદય આવતા, સામે જીવના ભાવમાં પણ અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભમાંથી કોઈ એક કશાયનો ભાવ ઉત્પન્ન થશે. એટલે શું થયું? સમ્યક્ત રૂપી પર્વત શિખા ઉપરથી પડી ગયો. પણ શું થયું અજીન? કે મિથ્યાત્વની ભૂમિકામાં પહોંચ્યો નથી. તો ક્યાં રહી ગયો વચ્ચે? તો કે વચ્ચે જે રહી જાય છે જેટલો કાળ, એને સાસાદન સમ્યક્ત ગુણસ્થાન કહે છે. સાસાદન સમ્યક્ત કેમ કીધું? કારણ કે સમ્યક્તમાંથી ચ્યુત થયેલો જીવ છે અને મિથ્યાત્વની ભૂમિકામાં અજીન આવ્યો નથી. આટલું સમજાયું? તો એક રસ્તો તો આ છે, અંતર્મુહૂર્તના કાળને પૂરો થવાનો હોય, જયારે અંતર્મુહૂર્તનો કાળ પૂરો થવાનો હોય ત્યારે, તો એક રસ્તો તો આ છે. હવે બીજા ત્રણ રસ્તા કયા છે? ખ્યાલ છે, યાદ છે કોઈને? લાસ્ટ ટાઈમ આપણે આ ચર્ચા કરી હતી. તો ત્રણમાંથી હવે સપોઝ એ સાત પ્રકૃતિ જે ઉપશમિત થઈ છે, એમાંથી મિથ્યાત્વ જે ત્રણ ટુકડા થયા, એમાંથી મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય આવી જાય, તો મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય આવતા જીવ પહેલા ગુણસ્થાનમાં જશે, વિચ ઇઝ વેરી ક્લિયર કે મિથ્યાત્વનો ઉદય આવતા એ પહેલા ગુણસ્થાનમાં જશે. હવે એ પહેલા ગુણસ્થાન, હવે અહીંયા થોડુંક નવો પોઈન્ટ સમજો, હને આપણે લાસ્ટ ટાઈમ આની ચર્ચા નહોતી કરી, પણ આ થોડુંક એને ટચ કર્યું હતું આપણે, કે મિથ્યાત્વના ગુણસ્થાનમાં જશે તો હવે એ જીવ અનાદિ મિથ્યાદ્રષ્ટિ કહેવાશે કે સાધી કહેવાશે? બહુ સરસ પકડાય છે ને બધાને. તો હવે એ જીવ સાધી મિથ્યાદ્રષ્ટિ થઈ ગયો, બરાબર છે? હવે સાધી મિથ્યાદ્રષ્ટિ જીવ થઈ ગયો, પરંતુ હવે શું થયું કે મિથ્યાત્વનો ઉદય આવી ગયો, પણ હજી ને બીજી મિથ્યાત્વનો ઉદય આવી ગયો અને જે સાતમાંથી અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભનો પણ ઉદય ચાલુ થઈ ગયો. સાતમાંથી અનંતાનુબંધી ચાર અને મિથ્યાત્વ કેટલી? પાંચનો ઉદય ચાલુ થઈ ગયો. એટલે એ પ્રકારે પાછા મિથ્યાત્વના ભાવ રૂપે જીવ પરણમી ગયો. પોઈન્ટ સમજાય છે. તમે કીધું ત્યાં કેવો મિથ્યા, હજી આમ સમ્યક્ત્વ માંથી આવ્યો હોય કેવો મિથ્યાત્વ નો ભાવ થાય. અરે એ મિથ્યાત્વ નો ભાવ એવો કે જે જીવ અનાધિકારથી મિથ્યા દ્રષ્ટિને જે ભાવ થાય, સાત તત્વ સંબંધી વિપરીત માન્યતા, પર્યાયમાં એકત્વ બુદ્ધિ, દેહમાં મમત્વ બુદ્ધિ, તો એ પ્રકારનો એ ઊંધો ભાવ ચાલુ થઈ ગયો. વિચાર કરો, પરિણામોની વિચિત્રતા જો. હવે આમાં કર્ણાન યોગની અપેક્ષા એક વાત મારે કેવી છે કે સાત માંથી કેટલાનો ઉદય ચાલુ થઈ ગયો, પાંચ નો, તો બે નો શું થશે? હવે પ્રશ્ન થવો જોઈએ ને કે જે મિશ્ર પ્રકૃતિ હતી અને જે મિશ્ર અને જે સમ્યક્ત પ્રકૃતિ હતી એનું શું થશે? પ્રશ્ન સમજાય છે? એવરીવન શુડ ફોલો, એટલીસ્ટ સમજાવવું જોઈએ કે હું શું બોલી રહી છું. તો એ બે નો શું થશે? પાંચ નો તો ઉદય ચાલુ થઈ ગયો, તો બે નો શું થશે? તો એ બે નો હજી ત્યાં શું કહેવાય કર્ણાન યોગની અપેક્ષા એ કે એનો અનુદય છે, પણ એની સત્તા છે હજી. પોઈન્ટ સમજાય છે? જે હજી દર્શન મોહિની ત્રણ જે ત્રણ એના ટુકડા થયા છે એમાંથી હજી બે ટુકડાની સત્તા છે, એનો અભાવ નથી થયો. સમજો, હવે થોડીક વાત સૂક્ષ્મ છે. હવે શું થાય છે? તો હવે બે ની સત્તા છે. કઈ બે છે? કઈ બે? મિશ્ર અને સમ્યક. હવે અનુભાગની અપેક્ષાએ જો ને, સ્ટ્રેન્થની અપેક્ષાએ જો તો ત્રણ ટુકડા થયા ને ત્રણ, એમાંથી મિથ્યાત્વ પ્રકૃતિ જે છે સ્ટ્રોંગેસ્ટ છે. ખ્યાલ આવે છે? સમજાય છે? સમજો ને જરા થોડીક વાતને. આપણે સ્ટ્રેન્થની અપેક્ષાએ વાત કરીએ કે ત્રણ ટુકડા થઈ ગયા. હવે પથ્થર હોય, પથ્થર એમાંથી આપણે ટુકડા કરી રહ્યા તો એક મોટો થયો, એક થોડો નાનો થયો, એક એનાથી નાનો થયો, એમ અલગ અલગ સાઈઝના થાય કે નહીં ટુકડા? તો એવી રીતના અહીંયા કે છે કે ત્રણ ટુકડા થયા એમાંથી મિથ્યાત્વ પ્રકૃતિ જે હતી એ સ્ટ્રોંગેસ્ટ હતી, એનો અનુભાગ એટલે ફળ આપવાની શક્તિ સ્ટ્રોંગેસ્ટ હતી, કે એનો ઉદય આવતા જીવ ડાયરેક્ટલી મિથ્યાત્વ ગુણસ્થાનમાં ચાલ્યો ગયો અને એની વિપરીત માન્યતા ચાલુ થઈ ગઈ. એટલી સ્ટ્રોંગ છે મિથ્યાત્વ પ્રકૃતિ. સાતમો ઉપશમ હતો એમાંથી મિથ્યાત્વનો ઉદય આવ્યો અને જીવ ક્યાં ચાલ્યો ગયો? ડાયરેક્ટ મિથ્યાત્વ એટલે ડાયરેક્ટ પહેલા ગુણસ્થાનમાં ચાલ્યો ગયો. હવે એની પછી મિથ્યાત્વ પછી કઈ પ્રકૃતિ આવશે? સ્ટ્રેન્થ વાઇઝ અગર આપણે ડિવાઈડ કરીએ તો મિથ્યાત્વ પછી કઈ આવશે? વેરી ગુડ. મિથ્યાત્વ પછી મિશ્ર પ્રકૃતિ સ્ટ્રેન્થ વાઇઝ સ્ટ્રોંગ છે અને મિશ્ર પછી સમ્યક પ્રકૃતિ સ્ટ્રેન્થ વાઇઝ સ્ટ્રોંગ છે. સમજાય છે? એટલે એવી રીતના એનું ડિવિઝન છે. અનુભાવની અપેક્ષાએ આપણે વિભાજન કરીએ તો આ પ્રકારે એનું વિભાજન થાય છે. બરાબર છે? આટલો ખ્યાલ આવ્યો? આટલો ખ્યાલ આવ્યો તો શું કહી રહી આપણે વાત કે કોઈ અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ અંતરમુહૂર્ત માટે ઔપશમિક સમ્યક્ત્વ ધારણ કરીને પાછો મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય આવતા પહેલા ગુણસ્થાનમાં આવતા કઈ પ્રકૃતિનો ઉદય ચાલુ થયો? મિથ્યાત્વનો અનંતાનું બંધીનો ચાલુ થઈ ગયો. હવે શું થાય છે? આપણે લાસ્ટ ટાઈમ જે ચર્ચા છેલ્લે છોડી હતી ગમન, તમને ખ્યાલ હોય તો કે ગમન અને આગમનની આપણે વાત કરી હતી, તો કયા ગુણસ્થાનમાંથી જીવ ત્રીજા ગુણસ્થાનમાં આવી શકે? આપણે વાત કરી હતી કયા ગુણસ્થાનમાંથી જીવ ત્રીજા ગુણસ્થાનમાં આવી શકે, ત્રીજામાંથી જાય નહીં આવી શકે ની વાત આપણે છેલ્લે કહી હતી, જેને કહેવાય આગમન. ગમનની વાત આપણે કહી હતી અને પછી આગમનની વાત કહી હતી. તો આપણે એમાં શું જોયું હતું? ચોથામાંથી, પાંચમાંથી, છઠ્ઠામાંથી, ઉપરમાં તો આવી રીતના ચોથામાંથી આવી શકે ત્રીજામાં, પાંચમાંથી આવી શકે ત્રીજામાં અને છઠ્ઠામાંથી આવી શકે ત્રીજામાં. બરાબર છે? અને નીચેથી આપણે જોયું હતું પહેલામાં. પણ એ કયો જીવ? સાધી મિથ્યાદ્રષ્ટિ. તો એ કયો આવશે? સાધી મિથ્યાદ્રષ્ટિ જીવ પહેલામાંથી ત્રીજામાં આવી શકે, અનાધિ મિથ્યાદ્રષ્ટિ જીવ નહીં આવે. પોઈન્ટ સમજાય છે? કારણ કે ત્રીજા ગુણસ્થાનમાં, હવે ચલો લાસ્ટ ટાઈમ નો હજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ત્રીજા ગુણસ્થાનમાં આવવાની બે શરત કઈ હતી? મિશ્ર પ્રકૃતિની સત્તા અને મિશ્ર પ્રકૃતિનો ઉદય. બે વસ્તુ જોઈએ ત્રીજા ગુણસ્થાનમાં આવવા માટે, મિશ્ર પ્રકૃતિની સત્તા અને મિશ્ર પ્રકૃતિનો ઉદય. તો મિશ્ર પ્રકૃતિની સત્તા કોને હોય? જેને સમ્યક્ત થયું હોય એકવાર એને હોય ને, કારણ કે જેને સમ્યક્ત થયું તો સમ્યક્ત્વના કારણના પ્રથમ સમયમાં દર્શન મોહિનીના ત્રણ ટુકડા થશે. તો મિશ્ર પ્રકૃતિની સત્તા સમ્યક દ્રષ્ટિ જીવને હોય અને હજી એક જીવને હોય, સમ્યક દ્રષ્ટિ જીવને હોય અને હજી એક જીવને હોય, કોને હોય મિશ્ર પ્રકૃતિની સત્તા? કોને હોય? સાધી મિથ્યા દ્રષ્ટિ જીવ. થોડું સમજો, મિશ્ર પ્રકૃતિની સત્તા સમ્યક દ્રષ્ટિ જીવને હોય, સત્તા ઉદય આવતા ત્રીજું ગુણસ્થાન આવી જશે, પણ સત્તા સાધી મિથ્યાદ્રષ્ટિ જીવ, અરે સમ્યક દ્રષ્ટિ જીવને તો હોય પણ સાધી મિથ્યાદ્રષ્ટિ જીવને પણ હોય. તો હવે જે સાધી મિથ્યાદ્રષ્ટિ જીવ છે, જેને મિશ્ર પ્રકૃતિ, જેને મિથ્યાત્વનો ઉદય ચાલે છે, મિથ્યાદ્રષ્ટિ થઈ ગયો, સાદી મિથ્યાદ્રષ્ટિ થઈ ગયો, મિથ્યાત્વના ભાવ રૂપે પરમી ગયો, પરંતુ એની સત્તામાં હજી મિશ્ર પ્રકૃતિ છે. પોઈન્ટ સમજાય છે? અને એ સત્તામાં જયારે મિશ્ર પ્રકૃતિ જ્યાં સુધી એ બહુ ટાઈમ રહેશે, પણ નહીં રહેશે, ઘણો ટાઈમ રહેશે, પણ પછી એવું થશે. હવે સાંભળી લો આ વાત પણ, કે સપોઝ એ અમુક ટાઈમ દરમિયાન મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ પ્રાપ્ત નહીં કરે, સપોઝ નહીં કરે તો શું થાય? સપોઝ મિથ્યા સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ વળી પાછો ઉગ્ર પુરુષાર્થ દ્વારા સમ્યક્ત્વની પ્રાપ્તિ ન કરે તો શું થશે? તો કે મિશ્ર પ્રકૃતિ જે છે, સાંભળજો, એ મિશ્ર પ્રકૃતિના જે પરમાણુઓ છે એ પરમાણુઓ બધા સંક્રમિત થઈને એ પરમાણુઓ મિથ્યાત્વ પ્રકૃતિમાં સંક્રમિત થઈ જશે. સમજાય છે? અગર જીવ બહુ કાળ સુધી, કારણો પણ માપ બધું આપ્યું છે કર્ણાની યોગમાં, હું હમણાં નથી લેતી, તમને કન્ફ્યુઝન થશે. એટલે સપોઝ અમુક કાળ સુધી એ પાછો સમ્યક્ત્વ પ્રગટ ન કરે, પોઈન્ટ સમજાયો, તો શું થશે? એ જે જે ટુકડા થયા હતા એ પાછા શું થઈ જશે? તો પહેલા શેનું સંક્રમણ થશે? મિશ્ર પ્રકૃતિ શું થશે? ના સોરી, મિશ્ર નહીં થાય. પહેલા જે સમ્યક પ્રકૃતિ છે એ મિથ્યાત્વ રૂપે સંક્રમિત થશે. પોઈન્ટ સમજાય છે? પહેલા સમ્યક પ્રકૃતિ જે એકદમ નબળી છે, જે સ્ટ્રેન્થમાં નબળી છે, એ જે દેશ ખાતી છે, જેને સમ્યક પ્રકૃતિ દેશ ઘાતી છે, તો એ થઈ જશે મિથ્યાત્વ રૂપે. તો હવે ત્રણ ટુકડામાંથી કેટલા રહી ગયા? હવે એક જ રહ્યો ને, એક એટલે હવે બે થઈ ગયા. એક મિથ્યાત્વ થઈ ગયો, સમ્યક તો મિથ્યાત્વ રૂપે થઈ ગયું, અને મિશ્રની હજી સત્તા છે. અગર સપોઝ હજી ને જીવે સમ્યક્ત્વની પ્રાપ્તિ ન કરીને મિથ્યાત્વમાં જ રહ્યો, તો હજી થોડો કાળ ગયા બાદ એ જે મિશ્ર પ્રકૃતિ હતી, એ મિશ્ર પ્રકૃતિ પણ સમ્યક્ત્વ રૂપે, મિથ્યાત્વ રૂપે પરિણમિત થઈને એ પાછા જે ત્રણ ટુકડા થયા હતા, એ પાછો આખો એક અગબંધ, આખો દર્શન મોહનીયની પ્રકૃતિ થઈ. સમજાય છે? કે બધું ઉપરથી તો નથી જતું, ખ્યાલ આવે છે ને? સમજાયું? આ સાધી મિથ્યાદ્રષ્ટિ જીવમાં જ આ પરિસ્થિતિ બનશે, કારણ કે સાધી મિથ્યાદ્રષ્ટિ જીવ સમ્યક્ત્વ લઈને પાછો ચ્યુત થઈને મિથ્યાત્વમાં આવ્યો છે, અને એવા જીવને આ ત્રણ ટુકડાનો સદભાવ. પોઈન્ટ એ છે, ત્રણ ટુકડાનો સદભાવ હોય કોને? અનાદિ મિથ્યાદ્રષ્ટિને તો હોય જ નહીં ને. અનાદિ મિથ્યાદ્રષ્ટિ તો એક એવા સમ્યક્ત્વ કર્યું જ નથી. સમ્યક્ત્વ કરતા દર્શન મોહનીના ત્રણ ટુકડા થાય છે, બરાબર છે? હું રિપીટ એટલે કરું છું, કારણ કે એકવાર તમારું આ પાકું થઈ જશે તો ક્યારે નહીં ભૂલો. આટલું થઈ ગયું. હવે સપોઝ આપણે તો શું વાત કરી કે સમ્યક્ત્વ નથી કરતો અને મિથ્યાત્વમાં જ રહ્યો, તો એ પાછી દર્શન મોહનીએ શું થઈ જશે? આખી એક અકબંધ થઈ જશે. પણ અગર સપોઝ એવું ન બન્યું અને એ જીવે સમ્યક્ત્વનો પુરુષાર્થ કર્યો, તો એ જીવ અનાદિ અને સાદી મિથ્યાદ્રષ્ટિ પાછો એ સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને ચતુર્થાદિ આગળના ગુણસ્થાનમાં જઈ શકે. પણ એવું બને, કોઈ જીવ સાથે એવું પણ બની શકે કે મિશ્ર પ્રકૃતિનો સદભાવ છે નીચે, અને એ જીવ સમ્યક્ત્વ તો પ્રાપ્ત નથી કરતો, પણ એ મિશ્ર પ્રકૃતિનો મિથ્યાત્વમાં છે, અને એ જે મિશ્રની સત્તા છે, મિશ્ર પ્રકૃતિની સત્તા છે, એનો સાંભળજો, એનો ઉદય આવતા, સત્તા છે ને, અનુદય છે, તો એનો ઉદય આવતા એ જીવ પહેલા ગુણસ્થાનમાંથી ત્રીજા ગુણસ્થાનમાં જઈ શકે. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? એટલે પાછા એના એ ચડતી વખતે પાછા એના એવા મિશ્ર ભાવ થઈ શકે, પછી ત્રીજામાંથી આગળ જઈ શકે. સમજાય છે? ત્રીજામાંથી ચોથામાં જઈ શકે, ત્રીજામાંથી પાંચમામાં, ત્રીજામાંથી ડાયરેક્ટ સાતમામાં જઈ શકે. પણ એવો પણ ક્રમ ચડતી વખતે પણ ત્રીજા ગુણસ્થાનમાં જીવ આવી શકે, ચડતી વખતે. કારણ કે આપણે ઓલવેઝ એમ જ સાંભળ્યું છે કે બીજું અને ત્રીજું ગુણસ્થાન ક્યારે આવે? તો કે પડતી વખતે આવે. પણ એક પોસિબિલિટી પહેલામાંથી ત્રીજામાં જવાની આ છે. કોની સાથે આ બની શકે? આ પોસિબિલિટી જે સાદી મિથ્યાદ્રષ્ટિ હોય, જે સાદી મિથ્યાદ્રષ્ટિ હોવાના કારણે એને મિશ્ર પ્રકૃતિની સત્તા છે, હમણાં એ મિથ્યાત્વમાં છે એટલે મિથ્યાત્વનો ઉદય છે અને મિશ્રનો અનુદય છે. અનુદય છે પણ એનો ઉદય આવતા એ પહેલામાંથી ત્રીજામાં જઈ શકે એ બની શકે એ વાત લાસ્ટ ટાઈમ આપણે નહોતી કરી, કારણ કે ઘણું બધું થઈ ગયું હતું લાસ્ટ ટાઈમ એટલે આપણે એ પોઈન્ટને નહોતો ટચ કર્યો. આપણે આગમનની વાત કરી હતી ને કે ક્યાં ક્યાંથી ત્રીજા ગુણસ્થાનમાં આવી શકે, હવે યાદ રહ્યું આગમન આગમન ક્યાં ક્યાંથી આવી શકે. ચલો એકવાર બોલો, પહેલામાંથી આવી શકે, ચોથામાંથી, પાંચમામાંથી ને છઠ્ઠા, ક્યાં જઈ શકે. ગમન આપણે આ વાત છેલ્લે છોડી હતી, ગમન ત્રીજા ગુણસ્થાનમાંથી ગમન ક્યાં જઈ શકે, તો કે ત્રીજામાંથી જીવ ઉપરના ગુણસ્થાનમાં અગર જો તો ચોથામાં જ જઈ શકે, એની આગળ નહીં જઈ શકે. જોયું તું? અને નીચે આવશે તો તો ગમનના બે ગુણસ્થાન છે, બીજા ગુણસ્થાનના ગમનના બે ગુણસ્થાન, ચોથું અને પહેલું, અને આગમનના ચાર ગુણસ્થાન, ચોથું પાંચમું છઠ્ઠું અને પહેલું. તો આવી શકે ચારમાંથી અને જઈ શકે બેમાં, આવી શકે ચારમાંથી અને જઈ શકે કયા ગુણસ્થાનનું ગમન આગમન જોયું? ત્રીજા ગુણસ્થાનનું ગમન આગમન જોયું, બરાબર છે. અને એક આ ચર્ચા કરી આપણે કે સાધી મિથ્યાદ્રષ્ટિ જીવને ત્રીજું ગુણસ્થાન, પ્રશ્નમાં આવી શકે ને કે સાધી મિથ્યાદ્રષ્ટિ જીવને ત્રીજું કેવી રીતના આવી શકે, તો હવે લોજિક સમજાયો, ત્રીજું કેમ આવે, ક્યારે આવે, કોને આવે. તો જે સાધી મિથ્યાદ્રષ્ટિ જીવને હજી મિશ્રની સત્તા છે, હજી ને મિશ્ર મિથ્યાત્વ રૂપે પરિણમિત થઈને અગબન નથી થઈ, એ દરમિયાન અગર મિશ્રનો ઉદય આવી જાય તો એ જીવ પહેલામાંથી ત્રીજામાં આવી શકે. પણ એના પણ ટાઈમ લિમિટ છે, અમુક ટાઈમ સુધી જ એની સત્તા રહેશે. એની પહેલા એ સમ્યક્ત્વ પ્રાપ્ત નહીં કરે તો એ બધી પાછી જોડાઈને એક થઈ, આટલું સમજાયું. અને એ દરમિયાન અગર એ પુરુષાર્થ કરીને સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરે છે તો ચડતી વખતે પાછું ત્રીજું ગુણસ્થાન આવે જ એવો નિયમ નથી, આવી શકે. પોઈન્ટ સમજાય છે? હવે મારો એક પ્રશ્ન તમને છે, એક પ્રશ્ન કે કોઈ જીવ મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વમાં ગયો અને પાછો એ મિથ્યાત્વી થઈ ગયો તો એ સાધી મિથ્યાદ્રષ્ટિ છે. હવે જે જીવ પાછો એ સાધી મિથ્યાદ્રષ્ટિ સમ્યક્ત્વ પ્રગટ કરવાનો પુરુષાર્થ કરશે અને એને ઔપશમિક સમ્યક્ત્વ પ્રગટ કર્યું તો એને જે બીજી વાર સમ્યક્ત્વ કર્યું, સાધી મિથ્યાદ્રષ્ટિ બીજી વાર સમ્યક્ત્વ કર્યું, એ સમ્યક્ત્વને પ્રથમ ઓપ્શન સમ્યક્ત્વ કહેવાશે કે દ્વિતીય ઓપ્શન સમ્યક્ત્વ કહેવાશે? એક મિનિટ ઉભા રહેજો, કોઈ નહીં બોલતા, એટલે બોલવાનું છે પણ ઉભા. પહેલા પ્રશ્ન સમજાયો? પ્રશ્ન સમજાયો? સાધી મિથ્યાદ્રષ્ટિ જીવ, હવે આ ક્લિયર થવું છે કે સાધી મિથ્યાદ્રષ્ટિ કોને કહેવાય, કે એક વાર સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને એમાંથી ચ્યુત થઈ ગયો છે, હવે પાછો સમ્યક્ત્વ પ્રગટ કરશે કે નહીં કરે? નિયમથી કરશે, કારણ કે હવેનો સંસાર તો ચુલ્લુ ભર રહી ગયો ને, સમજાય છે? તો એ પાછું કરશે. તો હવે જયારે એ સમ્યક્ત્વ કરશે, ઔપશમિક સમ્યક્ત્વ કરશે, તો એના એ સમ્યક્ત્વને જે બીજી વાર કર્યું, બીજી વાર, પોઈન્ટ સમજાય છે? તો એના એ સમ્યક્ત્વને દ્વિતીયોપશમ સમ્યક્ત્વ કહેવાશે ને કે પ્રથમોપશમ કહેવાશે? શું કહેવાશે? બીજી વાર કર્યું છે. નામ જુઓ તમે, નામ દ્વિતીયોપશમ, નામ જુઓ, બોલો બોલો. એ તો મેં પહેલા કહી દીધું ને, મારે કેવું નહોતું એક્ચ્યુઅલી, ન કીધું હોત તો કન્ફ્યુઝન થાય. તો પહેલા મેં કહી દીધું કે દ્વિતીય ઓપ્શન સમ્યક્ત્વની ચર્ચા ક્યાં આવશે, તો શ્રીના, એ ન કીધું હોત તો ખ્યાલ આવે. ચલો કાંઈ વાંધો નહીં, પણ એ દ્વિતીય ઓપ્શન નહીં કહેવાય, એ બીજી વાર સમ્યક્ત્વ પ્રગટ કરે છે તો પણ એને પ્રથમોપ્શમ સમ્યક્ત્વ જ કહેવાય. અરે બીજી વાર નહીં, એ એક દિવસમાં ઘણી વાર મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ અને સમ્યક્ત્વમાંથી મિથ્યાત્વમાં આવી છે. જેટલી પણ વાર એ પાછું સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે એ બધો જ પ્રથમોપ્શમ સમ્યક્ત્વનો ભાવ કહેવાશે, દ્વિતીયોપ્શમ નહીં કહેવાય. દ્વિતીયોપ્શમ સમ્યક્ત્વ શ્રેણીના કાળ દરમિયાન એની ચર્ચા આપણે કરશું. થઈ ગયું ગમન આગમન, થઈ ગયું ત્રીજા ગુણસ્થાનનું ગમન, ક્યાં જાય છે ગમનમાં, ગમન જોવું કેમ પડે છે. હા, વેરી ગુડ, જલ્દી જલ્દી. ગમન ગમનમાં ચોથું અને અને આગમન આગમન, વેરી ગુડ, ચાર પાંચ છ અને એક. એકમાંથી કોણ આવશે ત્રીજામાં? સાધી મિથ્યા. હા ચલો બોલો, પ્રશ્ન બોલો. હા બહુ સરસ પ્રશ્ન છે, બહુ સરસ પ્રશ્ન છે. મિથ્યાત્વ અને અનંતાનું બંધનનું શું થશે? જે સાધી મિથ્યાદ્રષ્ટિ જીવ, આપણે વાત કરીને કે સમ્યક્ત્વમાંથી મિથ્યાત્વમાં ગયો તો મિથ્યાત્વનો ઉદય અને આનો અનુદય, તો સિમ્પલ, જે જીવ પહેલા ગુણસ્થાનથી સાધી મિથ્યાદ્રષ્ટિ જીવ ત્રીજામાં આવ્યો તો સમ્યક પ્રકૃતિ, સમ્યક મિશ્ર એટલે મિશ્ર પ્રકૃતિનો, સમ્યક મિથ્યાત્વ એટલે મિશ્ર પ્રકૃતિનો ઉદય, અને અનંતાનુબંધી, મિથ્યાત્વ અને સમ્યક, જે છ પ્રકૃતિ છે એનો અનુદય, એનો અનુદય ઉપશમિત થઈ જશે, એ પાછી ઉપશમિત થઈ જશે. હા, એટલે કાળ કેટલો બોલો, ત્રિયાગ્ન સ્થાનનો કાળ પણ કહી રહ્યો તો ને આપણે. કાળ કર્ણાન યોગનો આખો વિષય છે રવિવારનો. સોમથી શુક્ર ને સોમથી શનિ સમજાય છે, જેટલા પણ વાર આપણે મળીએ છીએ એમાં આપણે દ્રવ્યાન યોગનો આનંદ લઈએ છીએ. અને રવિવારે બહુ ભારી થઈ જાય. તમે કહો રવિવારે કેમ એટલું ભારી કરો છો? પણ બધા વિષયો ભણવા જોઈએ. કર્ણાન યોગ પણ બહુ અદભુત વિષય છે જે દ્રવ્યાન યોગને પુષ્ટ કરે છે. ચલો, કાળ કેટલો? ત્રીજા ગુણ સ્થાનનો કાળ ઉત્કૃષ્ટ કાળ. ઉત્કૃષ્ટ કાળ કેટલો કીધો તો? ઉત્કૃષ્ટ કાળ જગન્ય લઘુ જગન્ય અંતર જગન્ય કાળ લઘુ અંતર મુહૂર્ત. અને ઉત્કૃષ્ટ કાળ કેટલો છે? સર્વોત્કૃષ્ટ અંતર મુહૂર્ત. તો એ અંતર મુહૂર્ત નો કાળ છે. એ અંતર મુહૂર્ત ના કાળ માટે એ જીવ ચડતી વખતે ઉતરતી વખતે જયારે પણ ત્રીજા ગુણસ્થાનમાં આવશે એનો ત્રીજા ગુણસ્થાનમાં રહેવાનો કાળ અંતર મુહૂર્ત નો છે. અંતર મુહૂર્ત બોલવાનું અંતર મુહૂર્ત નો છે. અંતર મુહૂર્ત માં જગન્ય મધ્યમ ઉત્તમ બધું આવી ગયું. આટલું સમજાયું? વિષય હવે ચાલુ કરું બીજો. આપણે આટલું થઈ ગયું, કાળ થઈ ગયો, ગમનાગમન થઈ ગયું. ચલો જલ્દી એકવાર ત્રીજા ગુણસ્થાનની પરિભાષા કોણ બોલશે? પરિભાષા, ત્રીજા ગુણસ્થાનની પરિભાષા. એમાંથી હવે શબ્દનો અર્થ આપણે એક બહુ માનિક છે સમજવાનો છે. બોલો જલ્દી. સમ્યક મિથ્યાત્વ નામક દર્શન મોહનીય કર્મ કે ઉદય કે સમય. આવ્યું આ નિમિત્તની વાત આવી. સમય મેં અર્થાત નિમિત્ત છે. કયા કર્મનો ઉદય નિમિત્ત છે? મિશ્ર પ્રકૃતિ. મિશ્ર યાદ રાખો, મિશ્ર એટલે સમ્યક મિથ્યાત્વ. જે ત્રણ ટુકડા થયા એમાં મિશ્ર પ્રકૃતિનો ઉદય અને એ ઉદયનું નિમિત્ત પામીને શું કીધું? તો એ ત્રીજા ગુણસ્થાનમાં આવવાની બે શરત થઈ ગઈ ને, સત્તા અને ઉદય. ત્રીજા ગુણસ્થાનમાં આવવાની બે શરત, ખાલી સત્તા નોટ સફિશિયન્ટ, સત્તા પ્લસ ઉદય. જેને સત્તા છે અને એને એનો ઉદય આવે અને એમાં જોડાય અને હવે સામે એના ભાવ કેવા થાય છે. આ તો કર્મની વાત કરી ને, મિશ્ર પ્રકૃતિનો ઉદય આવ્યો અને એમાં જોડાયો. તો હવે ઇમેજિન કરો કે ત્રીજા ગુણ સ્થાનમાં અંતર મુહૂર્તના કાળ માટે જે જીવ ચડતી વખતે કે ઉતરતી વખતે જયારે પણ આવે છે એ સમયે જીવના પરિણામ કેવા છે? આપણે પરિણામનું પણ ભાવભાષણ થવું જોઈએ ને, કે ત્રીજા ગુણસ્થાનમાં એના પરિણામ કેવા છે, એનો ભાવ કેવો ચાલે છે, એનો શ્રદ્ધાનો ભાવ કેવો છે, એનો જ્ઞાનનો ભાવ કેવો છે અને એનો ચારિત્રનો ભાવ કેવો છે. ત્રણેય ભાવ સમજશો. પોઈન્ટ સમજાય છે? હવે ત્રીજા ગુણસ્થાનમાં આવી ગયા. કઈ પ્રકૃતિનો આવ્યો? મિશ્રનો. ગુણસ્થાન કયું આવ્યું? ત્રીજું. રહેશે કેટલો કાળ? યા તો ત્યાંથી પાછું ઉપર જશે યા તો નીચે જશે. સમજાય છે? ગમન ચોથામાં જશે યા તો નીચે. તો હવે એક દરમિયાન એનો ભાવ કેવો છે? તો એ ભાવની વાત કરતા કે છે, ઉદાહરણ આપીને વાત સમજાવે છે. બહુ સરસ. શું ઉદાહરણ? શું આપ્યું? કે ગુડ મિશ્રિત દહી, ગોળ અને દહી, એ બેવને મિશ્રણ કરો. અને જે એક શું કીધું? કે ગોળ મિશ્રિત દહી કે સ્વાદ કે સમાન જાત્યંતર હોને વાલે. સમજાય છે? જાત્યંતર પરિણામ એટલે એક અલગ જ પ્રકારનો સ્વાદ. ન એ 100% ગોળનો સ્વાદ છે, ન એ 100% દહીનો સ્વાદ છે. ન ખાટો સ્વાદ છે, ન મીઠો સ્વાદ છે, પણ એ ખાટો મીઠો એવો મિશ્ર સ્વાદ છે. એવો સ્વાદ ત્રીજા ગુણસ્થાનમાં આવે છે. એટલે દહી અને ગોળને મિશ્ર કરે ને એવો સ્વાદ આવે એમ. અરે તો ઉદાહરણ માટે સમજાવે છે. ત્રીજા ગુણસ્થાનમાં કેવો સ્વાદ છે ઉદાહરણથી સમજાયું, પણ ન એટલે ત્રીજા ગુણસ્થાનમાં મિશ્ર ભાવ કેવો લેવો જીવનો? કે ન 100% સમ્યક્ત્વ, સમ્યક્ત્વથી ચિત્ત થઈ ગયો. અને ન 100% મિથ્યાત્વનો ભાવ. ન 100% મિથ્યાત્વ છે, ન 100% સમ્યક્ત્વ છે, પણ શું કહેવાય હવે, ન મિથ્યાત્વ ન સમ્યક્ત્વ, અલગ જ પ્રકારનો મિશ્ર ભાવ છે. જેને આપણે ખાલી આ ઉદાહરણના માધ્યમથી કે આપણે એને સમજી શકીએ, પણ ખરેખર એ ભાવ કેવળ જ્ઞાન ગમ્ય તમે કહો કેવા, પણ કેવો ભાવ, એ મિશ્ર ભાવ કેવો? ન સમ્યક્ત્વ ન મિથ્યાત્વ. સમ્યક્ત્વથી ચ્યુત થયો, મિથ્યાત્વમાં ગયો નથી, પણ કેવો ભાવ, કેવો ભાવ? તો કે ભાઈ એ ભાવ કેવો એ આપણે કહી નહીં શકીએ, કારણ કે કેવળ જ્ઞાન ગમ્ય છે. સમજાયું એટલું ખ્યાલ આવે છે? તો હવે એ જાત્યંતર ભાવ થયો. હવે એમાંથી આપણે થોડીક વાત કર્મની પણ કરીએ. હવે આપણે લાસ્ટ બે ટોપિક જે છોડ્યા હતા એ બે ટોપિક પૂરા કરીએ. ત્રીજા ગુણસ્થાન સંબંધી બે ટોપિક આપણે છોડ્યા હતા, આ બધી ચર્ચા આપણે થઈ. હવે આમાં એક બહુ સરસ વાત કરીને સમજાવે છે કે પ્રશ્ન એમ પૂછ્યો કે એવું કેવી રીતના બને કે ન સમ્યક્ત્વ હોય ન મિથ્યાત્વ હોય અને કોઈક અલગ પ્રકારનો જ એક જાત્યંતર ભાવ હોય, એવો મિશ્ર ભાવ કેવી રીતના રહી શકે સાથે? કારણ કે સમ્યક્ત્વ મિથ્યાત્વ બે એકબીજાથી વિરુદ્ધ ભાવ છે ને. પોઈન્ટ સમજાય છે? પણ અહીંયા કે છે ના, એમ નથી, સમ્યક્ત્વ નથી મિથ્યાત્વ નથી, એક મિશ્ર ભાવ છે. તો એને ઉદાહરણ એટલું સરસ આપીને સમજાવે છે કે જેવી રીતના સમજવા માટે સમજાવે છે કે જેવી રીતના આત્મામાં અનંત ગુણો છે કે અનંત ધર્મો છે કે નહીં, પરસ્પર વિરુદ્ધ પ્રતિભાષિત એવા અનંત ધર્મ છે કે નહીં, તો નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. તો બે ધર્મ એક સાથે એક જ જે વિરુદ્ધ ભાષિત થાય છે તો બે એક સાથે રહે છે કે નહીં? કો નિત્ય અનિત્ય એકબીજાથી કેટલા ઓપોઝિટ છે? એક અનેક ધર્મ છે, શુદ્ધ અશુદ્ધ ધર્મ છે, જે પણ છે તો એ ધર્મ એકબીજાથી વિરુદ્ધ છે ને. તો પણ એક સાથે એક દ્રવ્યમાં એક જ જીવમાં એક સાથે એક સમયે રહે છે કે નહીં? રહે છે ને. તો એવી રીતના અહીંયા કહે છે કે મિથ્યાત્વ સમ્યક્ત્વ બેવ ભલે એકબીજાથી વિરુદ્ધ ભાવ છે પણ એ બેવનું મિશ્રણ એવો એક જાત્યંતર મિશ્ર ભાવ જે ઉત્પન્ન થાય છે એવી શ્રદ્ધા ગુણની એક એવી પર્યાય એક એવો ભાવ કેવડી ભગવાનના ધ્યાનમાં આવ્યો છે. આપણે બહુ પહેલા લીધું હતું કે શ્રદ્ધા ગુણની દ્રવ્યાનિયોગ અપેક્ષાએ અગર તમે પર્યાય જોશો તો બે પર્યાય આવશે. દ્રવ્યાનિયોગ શ્રદ્ધા ગુણની બે પર્યાયની વાત કરશે. કઈ બે પર્યાયની વાત કરશે? યા તો સમ્યક્ત્વ યા તો મિથ્યાત્વ. પણ કર્ણાનિયોગ શ્રદ્ધા ગુણની છ પર્યાય કે છે. કર્ણાનિયોગ શ્રદ્ધા ગુણની છ પર્યાય કે છે. તમને ખ્યાલ છે કઈ છ પર્યાય? હા, એટલે ખ્યાલ તો છે પણ કઈ છે ખ્યાલ છે? આપણે લીધી હતી છ પર્યાય. કર્ણાનિયોગ શ્રદ્ધા ગુણની છ પર્યાય કે છે. કઈ કઈ છ પર્યાય કે છે? શ્રદ્ધા ગુણની છ પર્યાય કર્ણાનિયોગ કે છે. કઈ છ પર્યાય કે છે? હવે નહીં ભૂલતા, આ પહેલી વાર થઈ ગયું છે. કઈ છ પર્યાય કે છે? એક મિથ્યાત્વ. પોઈન્ટ સમજાય છે? એક સેકન્ડ ગુણસ્થાનમાં જે સાસાદન ભાવ છે એ એક આ મિશ્ર ભાવ ત્રીજા ગુણસ્થાનનો અને એક ત્રણ સમ્યક્ત્વના ઔપશમિક શાયોપશમિક અને શાયિક એ ત્રણ જે સમ્યક્ત્વના ભાવ છે એ ત્રણ અને ત્રણ આ એમ કરીને કર્ણાનિયોગ શ્રદ્ધા ગુણની છ પર્યાય કહે છે. આ બધું આમાં લખ્યું છે, વાંચજો તમે ગુણસ્થાન વિવેચન બુકમાં. આટલું સમજાયું? હા બોલો. ના, થોડીક વાર મિથ્યાત્વ થોડીક વાર સમ્યક્ત્વ એમ નહીં. ન મિથ્યાત્વ ન સમ્યક્ત્વ, ન ગોળ નો સ્વાદ, બેસી જાઓ સમજાવો, ન ગોળ નો સ્વાદ અને ન દહી નો સ્વાદ. પણ ગોળ અને દહી ને મિશ્રણ કરવાથી જે એક અલગ પ્રકારનો સ્વાદ આવ્યો, હવે તમે એને ગોળ નો નહીં કહી શકો 100%, અને તમે 100% એને દહી નો નહીં કહી શકો. ઘરે જઈને મિશ્રણ કરજો, આજે જોજો કયો સ્વાદ આવે છે. એટલી એ સમજાશે તો સમજાશે કે કોઈ જાત્યાંતર. હા બોલો પ્રશ્ન. હા, ન 100% આકુરતા એટલે ન. હવે જો અહીંયા હવે આપણે થોડીક આની વાત કરીએ કે કેવો ભાવ છે. એક તો એક જાત્યાંતર શબ્દ સમજાયો ને, જાત્યાંતર એટલે અહીંયા બે શબ્દ આવ્યા, સમીચીન અને અસમીચીન બે શ્રદ્ધા એક સાથે છે. એટલે ન 100% આકુરતા એટલે ન 100% મિથ્યાત્વમાં જતા મિથ્યાત્વ ને અનંતાનું બંદીનો ઉદય આવતા જેવો મિથ્યાત્વનો ભાવ થાય 100% એવો નહીં. અને જે સમ્યક્ત્વ માંથી ચ્યુત થઈને અતિન્દ્રિય આનંદ નો નિરાકુર સ્વાદ લઈ રહ્યો હતો એવો પણ નહીં. હવે કેવો કહીએ બોલો? એટલે જ કીધું ત્રીજું ગુણસ્થાન સમજાવવું બહુ કઠિન છે. હવે કેવો ભાવ? તો ભાઈ કેવડી થઈ જાવ જલ્દી જલ્દી, કેવળ જ્ઞાનીના કેવળ જ્ઞાનમાં બધું જણાઈ જશે. પોઈન્ટ સમજાય છે? જણાઈ જશે ત્યારે કહેવાનો વિકલ્પ નહીં આવે. હમણાં કહેવાનો વિકલ્પ છે તો જણાતો નથી એટલે કઈ નથી શકાતો. બોલો કેવડી થવું છે? કેવડી થવું પડશે એની માટે. અને કેવડી થવા માટે કેવળ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્માની અપાર મહિમા એનો આશ્રય એની ઉર્ધ્વતા એમાં અહમ સ્થાપિત કરવું પડશે. ખ્યાલ થોડું તો કેવળ જ્ઞાન માટે બાકી રાખીએ, બધું શુદ્ધ જ્ઞાનમાં સમજાઈ જશે, કેવળ જ્ઞાનમાં શું કરશો? ખ્યાલ આવે છે? ચલો તો સમજાયો. એવો એક જાત્યાંતર એટલે ન 100% આકુરતા, ન 100% નિરાકુરતા, ન 100% સમ્યક્ત્વ, ન 100% મિથ્યાત્વ. એક જાત્યંતર. જાત્યંતર શબ્દ એટલો સરસ મૂકી દીધો આચાર્ય દેવે સમજાવવા માટે. શું સમજાવે? કે એક અલગ જ પ્રકારનો ભાવ છે. આ ડાયરેક્ટલી ગુણસ્થાનનું જે પણ સ્વરૂપ આવ્યું છે ડાયરેક્ટ કેવળ જ્ઞાનીના કેવળ જ્ઞાનમાં જણાયું છે અને આવ્યું છે. આ કોઈએ લખ્યું એટલે કોઈએ બનાવ્યું નથી, આ એક સત્ય વાત છે. આટલું સમજાયું? હવે આપણે જે બે વિષય બાકી છે એમાં બધી ચર્ચાઓ ઘણી આવશે. એ બહુ માર્મિક વિષય છે, એ સમજાવવા પણ થોડા કઠિન છે. હું પૂરેપૂરો પ્રયત્ન કરું છું. હવે આપણે બે વિષય કયા બાકી રાખ્યા હતા? બહુ સરસ. એની પહેલા હજી એક કે ત્રીજા ગુણસ્થાનમાં, આ થોડો માર્મિક વિષય છે જે ત્રીજા ગુણસ્થાનમાં લેવામાં આવ્યો છે, બધી જ બુક્સમાં છે, ગુણસ્થાન સંબંધી બધી જ બુક્સમાં છે. ત્રીજા ગુણસ્થાનમાં પાંચ ભાવમાંથી, પાંચ ભાવ છે ને, તો એ પાંચ ભાવમાંથી ત્રીજા ગુણસ્થાનમાં કયો ભાવ છે? પ્રશ્ન સાંભળજો પેલા, પ્રશ્ન સમજાયો? પાંચ ભાવ તો આપણે કહી રહ્યા ને, પહેલાનો વિષય હતો ને પાંચ ભાવ, ઔદયિક, ઔપશમિક, શાયોપશમિક, શાયિક, પારણામિક. તો પારણામિક તો આપણે હમણાં ગૌણ કરીએ, કારણ કે પારણામિક તો હરેક ગુણસ્થાનમાં છે, સમજાય છે? તો ઔદયિક, ક્ષયોપશમિક, ઔપશમિક અને શાયિક, આ ચારમાંથી તમે કહેશો મને, ચારમાંથી ત્રીજા ગુણસ્થાનમાં કયો ભાવ સિદ્ધ કર્યો, કયો ભાવ છે? ત્રીજા ગુણસ્થાનમાં ઔદયિક ભાવ ના પાડી, કેમ ના પાડી એ જોઈએ. ત્રીજા ગુણસ્થાનમાં આચાર્ય દેવે શાયોપશમિક ભાવ સિદ્ધ કર્યો. હું સાચે કહું છું, આ એક જ લેક્ચર બહુ અઘરું છે. આ લેક્ચર સાંભળીને કોઈ ભાગી નહીં જતા નેક્સ્ટ ટાઈમથી અમે નહીં આવ. ચોથું ગુણસ્થાન ચાલુ થશે ને આખી આધ્યાત્મિક ચર્ચા ચાલુ થવાની, એટલે પ્લીઝ સાચે કહું છું, ન સમજાય ગુણસ્થાનમાં તો બસ હું જાયક છું, આત્મા છું, લઈને બેસી જાઉં અડધો કલાક. સમજવાનો પ્રયત્ન પૂરો કરજો, પણ ભાગી નહીં જતા ગુણસ્થાન વિષયને સમજવા, તો બહુ મિસ કરશો. આગળ ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, બધા બહુ ઇન્ટરેસ્ટિંગ વિષય આવશે, પણ બહુ સરળ છે. ખાલી આ ત્રીજું ગુણસ્થાનમાં આ જ ટોપિક થોડો કઠિન છે, સમજોજો. શું કે છે કે ત્રીજા ગુણસ્થાનમાં આચાર્ય દેવે શાયોપશમિક ભાવ સિદ્ધ કર્યો અને ઔદયિક ભાવ સિદ્ધ ન કર્યો. હવે કેમ ન કર્યો એના કારણ જુઓ. સૌથી પહેલા ઔદયિક ભાવ થોડું સાંભળજો હે, ઔદયિક ભાવ કેમ નથી એ વાત કરીએ, અને શાયોપશમિક ભાવ કેમ છે એ વાત કરીએ, બરાબર છે? અને આના પછીનો એક વિષય બાકી છે, ત્રીજા ગુણસ્થાનની વિશેષતા, એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ચલો જલ્દી જલ્દી. હવે અહીંયા પહેલું કારણ કે ત્રીજા ગુણસ્થાનમાં ઔદયિક ભાવ કેમ નથી, કારણ કે હવે સાંભળજો, જે આ ત્રણ ટુકડા થયા ને, દર્શન મોહનીના ત્રણ ટુકડા જે થયા, એ ત્રણ ટુકડામાંથી જે સમ્યક મિથ્યાત્વ, જે મિશ્ર પ્રકૃતિ છે, એ મિશ્ર પ્રકૃતિ સાંભળજો, એ મિશ્ર પ્રકૃતિનો ઉદય આવતા જે જાત્યાંતર ભાવ કીધા, જે સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય આવતા સામે જીવમાં જે જાત્યાંતર ભાવ થયા, જે ન સમ્યક ન મિથ્યાત્વ એવો એક જાત્યાંતર ભાવ કીધો, એ ભાવ મિથ્યાત્વ અને અનંતાનુબંધી જેવો નથી. એક પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ, મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો ભાવ થતા સામે નવીન કર્મનો બંધ થાય. કર્ણાનિયોગનો આ વિષય છે, સાંભળજો. મિથ્યાત્વ અનંતાનુબંધીનો ઉદય આવતા એમાં જોડાવાથી જે મિથ્યાત્વ અનંતાનુબંધીનો જે ભાવ થયો, એ ભાવનું નિમિત્ત પામીને નવીન કર્મનો શું થશે? બંધ થશે. પણ અહીંયા કહે છે કે જે આ મિશ્ર ભાવ છે, એ મિશ્ર ભાવ નવીન કર્મના બંધનું કારણ નથી. ન સમજાયું? કઈ વાંધો નહીં, સાંભળો. મિશ્ર ભાવ જે થયો, એ મિશ્ર ભાવ એનું નિમિત્ત પામીને નવીન કર્મનો બંધ નહીં થાય, એક વાત. અને આ મિશ્ર ભાવ એવી પ્રકૃતિ છે જે બંધાતી પણ નથી અને નવીન કર્મના બંધનું કારણ પણ નથી થતી. બે વસ્તુ છે. આ પ્રકૃતિ બંધાતી નથી, આના તો ટુકડા થાય છે. જયારે સમ્યકની પ્રાપ્તિ થાય ત્યારે એ દર્શન મોહની અકબંધ છે, એના ખાલી ટુકડા થાય છે, એના ભેદ થાય છે, એની સત્તા હોય. પોઈન્ટ સમજાય છે? એની સત્તા હોય અને એનો ઉદય હોય, પણ એ નવીન કર્મના બંધનું કારણ નથી અને નવીન બંધાતી પણ નથી. થોડુંક અઘરો છે, સમજાયું? સમજાયું? બંધાતી પણ નથી. જેવી રીતના બીજી બધી પ્રકૃતિઓ બંધાય ને, એનો આશ્રવ થાય ને, આવે ને, એવી રીતના મિશ્ર પ્રકૃતિનો આશ્રવ નથી થતો. એ તો દર્શન મોહનીમાંથી એના ટુકડા થાય છે. પોઈન્ટ સમજાય છે? અને મેઇન કારણ ઓદૈત ભાવ ન કહેવાનું કે મિશ્ર ભાવ નવીન કર્મના બંધનું કારણ નથી. તો તે સમય બંધ થાય છે કે નહીં? તો હા, એ સમય બંધ થાય છે. એ સમય બીજા બધા જે ભાવો છે એનું નિમિત્ત પામીને બંધ થાય છે, પણ મિશ્ર ભાવનું નિમિત્ત પામીને નવીન કર્મ નહીં બંધાય. જે મિથ્યાત્વ અનંતતાનું બંધી કશાયના કારણે નવીન કર્મ બંધાય, એ મિશ્ર ભાવના કારણે નવીન કર્મ નહીં બંધાય. તો ત્યાં બંધ થશે તો કે હા થશે ને, ત્યાં અનંતતાનું બંધીનો ઉપશમ છે. પણ અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજ્વલન ન કશાય, બીજા બધા કશાય તો છે ને, તો બંધ તો થશે પણ મિશ્ર ભાવનું નિમિત્ત પામીને નવીન બંધ નહીં થાય. એટલે માટે એને ઔદૈક ભાવ નક્કી. થોડીક મૂંડી હલાવશો તો જરા સારું લાગશે, સમજાય છે? એટલે માટે એને ઔદૈક ભાવ ન કીધો, મિશ્ર ભાવને ઔદૈક ભાવ ન કીધો. તો એ સમજાય છે? કારણ કે એ હવે તમે પ્રશ્ન એમ કરી શકો, જેને અટકળાનું થોડો પણ જ્ઞાન છે એમ પ્રશ્ન કરી શકે કે એ મિશ્ર ભાવ એટલે સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ. પ્રશ્ન બધા પૂછાશે કે સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ તો સર્વઘાતી પ્રકૃતિ છે. કેવી પ્રકૃતિ છે? સર્વઘાતી પ્રકૃતિ છે. હવે સર્વઘાતી પ્રકૃતિ હોવા છતાં પણ સમજો, એને જાત્યા જેવી રીતના જીવના ભાવને જાત્યાંતર ભાવ કીધો ને, સાંભળજો, એવી રીતના આ સર્વઘાતી પ્રકૃતિને પણ એક જાત્યાંતર સર્વઘાતી પ્રકૃતિ કીધી. મને એકો ઘાતી કર્મ સાંભળો, ઘાતી કર્મની કેટલી પ્રકૃતિ છે ટોટલ? ઘાતી કર્મની 47 સાંભળજો, એમાંથી 26 પ્રકૃતિ દેશઘાતી છે. બધું શીખ્યા છે આપણે? 26 પ્રકૃતિ દેશઘાતી છે અને 21 પ્રકૃતિ સર્વઘાતી છે. તો 21 જે સર્વઘાતી છે ને, 21 પ્રકૃતિ સર્વઘાતી, એમાંથી એક આ મિશ્ર પ્રકૃતિ છે. પણ એ મિશ્ર પ્રકૃતિને કર્ણાનયોગ કહે છે કે એ જાત્યાંતર મિશ્ર પ્રકૃતિ સર્વઘાતીની જાત્યાંતર પ્રકૃતિ છે, જે બીજી 20 જેવી નથી. સમજાય છે? જે બીજી 20 જેવી નથી, ભલે છે સર્વઘાતી. તો તમે કહેશો તો પછી સર્વઘાતી કેમ કહો છો? અગર બીજી 20 જેવી નથી કે સર્વઘાત કરે તો એને સર્વઘાતી કેમ કહો છો? તો કે છે સર્વઘાતી એટલે કહીએ છે, સાંભળજો, એટલે કહીએ છે કે એને સમ્યક્ત્વનો તો ઘાત કરી નાખ્યો. પોઈન્ટ સમજાય છે? પણ હજીને મિશ્ર પ્રકૃતિ સર્વઘાતી હોવા છતાં પણ સમ્યક્ત્વનો ઘાત કરી નાખ્યો, પણ મિથ્યાત્વમાં નથી લઈ ગઈ, ટોટલ મિથ્યાત્વ નથી થઈ ગયો. ખબર નહી સમજાય છે? એટલે માટે એ જાત્યાંતર સર્વઘાતી પ્રકૃતિ છે. આઈ એમ ટ્રાઇંગ માય બેસ્ટ કે તમને સમજાય. જો જે 21 સર્વઘાતી પ્રકૃતિ છે એમાંથી આ એક મિશ્ર પ્રકૃતિ સર્વઘાતી છે, એને જેવી રીતના ભાવને જાત્યાંતર કીધો, એવી રીતના પ્રકૃતિને પણ સર્વઘાતી જાત્યાંતર પ્રકૃતિ કીધી. એને જાત્યાંતર કેમ કીધી? સર્વઘાતી હોવા છતાં પણ એ 20 થી જુદી છે. જે 20 નો ઉદય આવે કેવળ જ્ઞાનાવરણીય, કેવળ જ્ઞાનાવરણીય પ્રકૃતિ એ સર્વઘાતી છે. પણ એ કેવી સર્વઘાતી છે? તો કે કેવળ જ્ઞાનને સર્વથા ઘાત કરે છે. કોઈ સમજાય છે? પણ આ જે મિશ્ર પ્રકૃતિ છે એને સમ્યક્ત્વનો ઘાત તો કર્યો, પણ હજી મિથ્યાત્વમાં નથી ગયો. એક મિશ્ર ભાવ ચાલે છે, જે ન સમ્યક્ત્વ ન મિથ્યાત્વ, કોઈ એક અલગ પ્રકારનો ભાવ છે, પણ એને હજી એવો ઘાત જે બીજી સર્વઘાતીઓ કરે એવો ઘાત ન કરવાના કારણે આ પ્રકૃતિને પણ એક સર્વઘાતી જાત્યાંતર પ્રકૃતિ કીધી. કોને સમજાય છે? અરે વાહ, પોઈન્ટ સમજાય છે? અને એટલે માટે એને, અને નેક્સ્ટ રીઝન કે એને ઔદૈક ભાવ કેમ નો કીધો, કારણ કે તો આપણે જોયું કે એ નવીન કર્મના બંધનું કારણ નથી. મિથ્યાત્વ અને અનંતતાનું બંધીનો ઉદય આવતા જેવા મિથ્યાત્વના ઘોર તીવ્ર પરિણામ થઈ જાય એવા પરિણામ અહીંયા નથી. એટલે એને ઔદૈક ભાવ નો કીધો. હવે એને શાયોક્ષમિક ભાવ કેમ કીધો? શાયોક્ષમિક ભાવ એટલે કીધો કારણ કે ત્રીજા ગુણસ્થાનમાં શાયોક્ષમિકમાં આપણે લઈએ છીએ ને, ઉદ્યાભાવિષય સદવસ્થા રૂપ ઉપશમ લઈએ છીએ ને બધું, હા ખ્યાલ છે ને? તો હવે અહીંયા લગાડો, શાયોક્ષમિકમાં લગાડો. સિમ્પલ છે, શું લગાડશો? મિથ્યાત્વ, સમ્યક્ત્વ અને અનંતાનુબંધીનો ઉદ્યાભાવિષય અને સદઅવસ્થા રૂપ અને મિશ્ર પ્રકૃતિનો ઉદય. શાયોક્ષમિકની પરિભાષા છે ને, વર્તમાન કાલીન એ પ્રકૃતિઓનો ઉદ્યા ભાવિષ્ય, ભવિષ્યકાલીન એ જ પ્રકૃતિનો સદ અવસ્થારૂપ ઉપશમ. તો હવે અહીંયા ઘટિત કરો કેવી રીતના ઘટિત થશે કે સમ્યક મિશ્ર પ્રકૃતિનો ઉદય અને બીજી છ પ્રકૃતિનો ઉદ્યા ભાવિષય અને સદ અવસ્થારૂપ ઉપશમ. તેથી અહીંયા શાયોપશમિક ભાવ ઘટિત થાય છે, ઔદયિક ભાવ ઘટિત નહીં થાય. આ કેવી પ્રકૃતિ છે? સર્વઘાતી. પણ કેવી સર્વઘાતી? જાત્યંતર. કેટલી પ્રકૃતિ સર્વઘાતી છે? કેટલામાંથી? 47માંથી. 26 કઈ છે? દેશઘાત. 21 કઈ છે? સર્વઘાત. અને 21માં આ એક જ પ્રકૃતિને કઈ કીધી? જાત્યંતર સર્વઘાતી. અને 20 જેવી નથી, સમજાય છે? આ એક અલગ પ્રકારની સર્વઘાતી. સર્વઘાતી કીધી પણ જાત્યંતર કીધી. એનું કારણ શું? કે સમ્યત્વનો સર્વઘાત કરે છે પણ મિથ્યાત્વમાં નથી પહોંચાડતી. કારણ કે સર્વઘાતી કોને કહેવાય? સર્વઘાતી કહેવાય કોને? કે સમ્યત્વનો પૂરેપૂરો ઘાત કરે અને મિથ્યાત્વમાં પૂરેપૂરો લઈ જાય. તમે કહેશો આવા બધા પરિણામ કેમ જોયા? કેમ જોયા એટલે કેમ જોયા હોય કર્ણાનયોગમાં? આવા પરિણામ થયા જીવને. કેવડી ભગવાનના જ્ઞાનમાં આવ્યો કે ત્રીજા ગુણસ્થાનમાં એટલે જીવ આ પ્રકારે મિશ્ર ભાવ રૂપે પ્રણમે છે, જેમાં આ પ્રકારે શાયોપશમિકની દશા બને છે. નવીન કર્મનો બન નથી થતો આ ભાવથી. બોલો, ગજબની વાત છે. છે દર્શન મૌનીયનો ભેદ, પણ નવીન કર્મનો બન નથી થતો. બંધાતી પણ નથી. બે વાત શું કીધી? બંધાતી પણ નથી અને નવીન કર્મના બનનું કારણ પણ નથી. બે વાત જલ્દી. મિશ્ર પ્રકૃતિ માટે બંધાતી પણ નથી અને નવીન કર્મના બનનું કારણ પણ નથી થતું. આટલી વાત ખ્યાલ આવી? ત્રીજા ગુણસ્થાન સંબંધી આપણે જે ચર્ચા કરીએ છીએ ખ્યાલ આવે છે? કયું ઉદાહરણ આપ્યું? જલ્દી ઉદાહરણ કયું આપ્યું? ગોળ અને દહીનું, બરાબર છે? હવે જો આગળ, હવે આપણે આની વિશેષતા જોઈએ. હા, ભાવ કયો? શાયોપશમિક ભાવ. કયો? શાયોપશમિક ભાવ. અહીંયા શાયિક ભાવ સિદ્ધ થશે નહીં, અને ઔપશમિક નહીં થાય. ઔપશમિકમાંથી તો આવ્યો, ઔપશમિકમાંથી તો આવ્યો. શાયિકનો કોઈ સવાલ નથી. ઔદિક ના પડી, શાયોપશમિકની સિદ્ધિ કરી, એટલે પારનામિક અને શાયોપશમિક. કયા બે ભાવ? ત્રીજા ગુણસ્થાનમાં બે ભાવ કયા? પારનામિક અને કેમ કીધું? ખબર પડી કેમ? એનું પણ આપણે કારણ જોયું. હવે આપણે લાસ્ટ પોઈન્ટ જોઈએ છે, આ ત્રીજા ગુણસ્થાનની વિશેષતા. સમજાય છે? આ બધું જાણવું કેટલું સરળ છે અને કહેવામાં પસીનો છૂટી જાય છે. પોઈન્ટ સમજાય છે? કેવળ જ્ઞાની થઈ જશે ને બધું સ્પષ્ટ જણાશે. ચલો હવે જો, હવે આમાં વિશેષતા જો શું છે. ત્રીજા ગુણસ્થાનની વિશેષતા આપણે લઈએ છીએ ને બધામાં, ગમન આગમન કાર પરિભાષા શબ્દાર્થ સંધિ વિશેષતા, એવી રીતના આપણે હરેક ગુણસ્થાનનું સ્વરૂપ સમજીએ છીએ. તો હવે લાસ્ટ પોઈન્ટ છે ત્રીજા ગુણસ્થાનનો વિશેષતા. નેક્સ્ટ ટાઈમથી આપણે ચોથું ગુણસ્થાન ચાલુ કરવાનું છે. અદભુત વિવેચન છે એનો, હે ને? પહેલી વિશેષતા, ત્રીજા ગુણસ્થાનની પહેલી વિશેષતા શું છે? પહેલી વિશેષતા, આ ગુણસ્થાનમાં મરણ ન થાય. સમજાય છે? આ ગુણસ્થાનમાં કોઈ પણ જીવ આવતા જેટલો કાળ રહે છે અંતર્મુહૂર્તનો, એટલો કાળમાં એનું મરણ નહીં થાય. પોઈન્ટ સમજાય છે? યા તો એનું મરણ મિથ્યાત્વમાં જઈને થશે, યા તો એ ત્રીજામાંથી ઉપર જશે તો આગળ સમ્યત્વમાં જઈને થશે. પણ ત્રીજા ગુણસ્થાનમાં જીવનું મરણ નહીં થાય. પહેલી વિશેષતા જલ્દી બોલો, આ ગુણસ્થાનમાં મરણ નહીં થાય. બીજી વિશેષતા, મરણ નહીં થાય અને એની સાથે આ ગુણસ્થાનમાં મારણાંતિક સમુદ્ઘાત નહીં થાય. શું નહીં થાય? મારણાંતિક સમુદ્ઘાત. કોને કહેવાય મારણાંતિક સમુદ્ઘાત? ખબર છે? અંતર મરણની પહેલા જે જીવનું મરણ થવાનું હોય, એટલે બીજા ભાવમાં જવાનું હોય, સાંભળજો ધ્યાનથી, ઇન્ટરેસ્ટિંગ છે આ પણ. તો અંતર મુહૂર્ત પહેલા આત્માના મૂળ શરીરને મૂળ પ્રદેશોને ન છોડીને જે પણ સ્થાનમાં એ જન્મ લેવાનો છે એ સ્થાનમાં આત્માના પ્રદેશોનું ફેલાવવું અને એ સ્થાનને સ્પર્શ કરવું, હવે આપણે એમ હમણાં સુધી સમજતા હતા કે સ્પર્શ કરીને પ્રદેશો પાછા આવી જાય, પણ એવું નથી. તમે સમજો, આપણે એમ શું સમજતા હતા મારણાંતિક સમુદઘાતમાં કે એ જે જગ્યાએ જન્મ લેવાનો હોય એ ત્યાં જઈને સ્પર્શ કરે ક્ષેત્રને અને પછી આત્માના પ્રદેશો પાછા આવી જાય. એવું ન બને તો શું થાય છે કે એ આત્માના પ્રદેશો ત્યાં સ્પર્શ કરે અને અહીંયા એનું મરણ થાય અને પછી જે બધા પ્રદેશો હોય એ બધા ત્યાં પહોંચી જાય, સમજાય છે, અને ત્યાં એનો જન્મ નવો ચાલુ થાય. હમણાં સુધી આપણે એમ સમજતા હતા કે પ્રદેશો પાછા આવે, પ્રદેશો પાછા આવે, એવું ન બને. એટલે અંતર્મુરત પહેલા જ એ મરણાંતિક સમુદઘાત થાય. કોને થાય? તો કે ચારેય ગતિના જીવોને થઈ શકે, અધિકતર જીવોને થાય. પણ એમાં કોઈ એમાં કઈ એટલે બહુ મોલી વાત નથી, આ તો એક છે, આવી એક પરિસ્થિતિ બને છે, થઈ શકે. ત્રીજા ગુણ સ્થાનમાં મરણાંતિક સમુદઘાત નહીં થાય. બે વાત સમજાય જલ્દી જલ્દી જલ્દી. મરણ નહીં થાય અને મરણાંતિક સમ. હવે ત્રીજા ગુણસ્થાનમાં જીવ રહે એ દરમિયાન નવીન આયુ કર્મનો બંધ નહીં થાય. આ બધી વિશેષતા છે ત્રીજા ગુણસ્થાન, કે નવીન આયુ નહીં બંધાય. ત્રીજા ગુણસ્થાનમાં નવીન આયુ નહીં બંધાય. ત્રણ થઈ ગઈ, કઈ કઈ ત્રણ? મરણ નહીં થાય અને બરાબર છે. હવે ચોથી વિશેષતા, તીર્થંકર નામ કર્મની સત્તાવાળો જીવ. તીર્થંકર નામ કર્મની સત્તાવાળો જીવ ત્રીજા ગુણસ્થાનમાં નહીં આવે. જેને તીર્થંકર નામ કર્મની સત્તા છે એ જીવ ક્યારે પણ ત્રીજા ગુણસ્થાનમાં નહીં આવે. ચોથી વિશેષતા થઈ, સમજાઈ? જેની સત્તામાં તીર્થંકર નામ કર્મ સત્તામાં છે એ જીવ ત્રીજા ગુણસ્થાનમાં નહીં આવે, બરાબર છે. એનું કારણ નથી, બસ તીર્થંકર નામ પ્રકૃતિ જેની સત્તામાં છે એ ત્રીજા ગુણસ્થાનમાં નહીં આવે. મને સમજાય છે? ખરેખર તો જે તીર્થંકર નામ કર્મ પ્રકૃતિની સત્તાવાળો જીવ હોય અને એની સાથે એને શારીરિક સમ્યક્ત હોય તો એ ચોથા ગુણસ્થાનથી નીચે જ નહીં આવે, તો ત્રીજા ગુણસ્થાનમાં આવવાનો કોઈ પ્રશ્ન નથી, સમજાય છે. પણ એવું પણ બને કે ત્રીજા ગુણસ્થાનમાં જે શારીરિક સમ્યક્તિ નથી, શાયોક્ષમિક સમ્યક્તિ છે, અને એની સત્તામાં તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ છે તો એ ત્રીજા ગુણસ્થાનમાં નહીં આવે. સમજાયું આટલું? હવે આગળ ત્રીજા, હવે યાદ તો થઈ ગયું, ત્રીજા ગુણસ્થાનમાં કયો ભાવ છે? તો કે ત્રીજા ગુણસ્થાનમાં શાયોક્ષમિક ભાવ છે. કયો ભાવ? ન કીધો, ઔદયિક ભાવ નથી. કેમ નથી ઔદયિક ભાવ? કારણ કે એ મિથ્યાત્વ અનંતાનું બંધી જેવો જે નવીન કર્મના બંધનું કારણ છે એવો ભાવ ત્રીજા ગુણસ્થાનમાં થતો નથી. ને શાયોક્ષમિક ભાવ કેમ કીધો? કારણ કે એ મિશ્ર શ્રદ્ધા છે, એ શ્રદ્ધા ગુણની એવી મિશ્ર પ્રણતિ છે જ્યાં સમીચીન અસમીચીન શ્રદ્ધા. અહીંયા એક બહુ ત્રણ સરસ શબ્દ લઈને આચાર્ય દેવ સમજાવે છે કે આપ્ત, સાંભળજો ધ્યાનથી, થોડો ખતરનાક પોઈન્ટ છે, નોતી લેવાની પણ લઈ લઉં છું. આપ્ત મિશ્ર, મિશ્ર શ્રદ્ધા કેવી? તો આપ્ત આગમ અને પદાર્થ, આપ્ત આગમ અને પદાર્થ સંબંધી એની ત્યાં મિશ્ર શ્રદ્ધા ચાલે. એમ નહીં કે ખોટા દેવશાસ્ત્ર ગુરુને માનવા માંડે અને સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા છૂટી જાય, એવું નહીં. પણ જે સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા, જે આપ્તની શ્રદ્ધા, આગમની શ્રદ્ધા, પદાર્થની શ્રદ્ધા જે નિશંક થઈ હતી સમ્યક્ત્વના કારમાં, એમાંથી ચિત્ત થયો, મિથ્યાથી થયો નથી, પણ એક અંદરમાં એવી એક મિશ્ર શ્રદ્ધા જેને કહેવાય ન મિથ્યાત્વ ન સમ્યક્ત્વ, એક જાત્યાંતરપણા. પણ કોના સંબંધી? તો કે આપ્ત આગમ અને પદાર્થ સંબંધી. એવું લખ્યું છે અહીંયા ચોખ્ખું, આપ્ત આગમ પદાર્થ સંબંધી સમીચીન શ્રદ્ધા કો પૂર્ણ રૂપથી નષ્ટ કરને મેં સમર્થ. પૂર્ણ રૂપથી નષ્ટ નથી થતી અને પૂર્ણ એવી ખોટી પણ નથી થતી અને પૂર્ણ રૂપથી નષ્ટ પણ નથી થતી અને પૂર્ણ સાચી પણ નથી. કેવી રીતના કહીએ? એવું એક અલૌકિક કોઈક કેવળ જ્ઞાન ગમ્ય ત્રીજું ગુણસ્થાન છે. પોઈન્ટ સમજાય છે? બોલો જલ્દી, ખ્યાલ આવ્યો બધાને? ત્રીજા ગુણસ્થાન સંબંધી ચર્ચા પૂરી થઈ, ખ્યાલ આવે છે? બીજું અને ત્રીજું ગુણસ્થાન પૂરું થયું. બીજા ગુણસ્થાનમાં પણ આપણે ઘણી ચર્ચા કરી હતી, એના કાળ, એનું આગમન આગમન, કયો જીવ આવે, ક્યારે આવે, બધી ચર્ચા આપણે બીજા ગુણસ્થાન સંબંધી પણ કરી. બીજું ગુણસ્થાન બહુ ક્લિયર છે જો બીજા ગુણસ્થાનમાં તો અનંત અનુબંધી ક્રોધ માન માયા લોભમાંથી કોઈ એકનો ઉદય આવ્યો અને જે ફટાકથી જ્યાં પણ ચોથામાંથી પાંચમાંથી છઠ્ઠામાંથી ત્યાંથી એ બીજામાં આવી જાય અને એ મિથ્યાત્વ સમ્યત્વથી 100% ભ્રષ્ટ થઈ ગયો અને અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભમાંથી કોઈ એક ભાવ ચાલ્યો હોય બસ ખાલી એટલું છે કે પહેલામાં પહોંચ્યો નથી તો એનું આગમન એનું ગમન ક્યાં થશે તો કે નિયમથી પહેલામાં થશે બીજો વારો નિયમથી પહેલામાં જ જશે એ ઉપર નહીં આવી શકે બીજામાં આવ્યો એટલે પહેલામાં જ જશે આપણે લીધું ને ઉપરથી કોઈ પડે અને નીચે નથી પહોંચ્યો રસ્તામાં છે તો ક્યાં જશે કે પાછું ઉપર જઈ શકે હવામાંથી એવું ન બને બોય સમજાય છે પણ એ હજી પહેલામાં પહોંચ્યો નથી બસ એટલું જ પણ છે તો એ કે ને એને પણ એમ કીધું કે હજી મિથ્યાત્વ નથી થયો પણ એક નિયમથી થવાનો છે અને એનો કાળ તો બહુ ઓછો છે બીજા ગુણસ્થાનનો કાળ તો ત્રીજા કરતા ઓછો છે ત્રીજાનો કાળ તો અંતર્મુહૂર્ત કીધો અને બીજાનો કાળ તો મિનિમમ એક સમય અને ઉત્કૃષ્ટ ભાવ એક સમય બોલો હવે એક સમય બીજામાં રહીને પહેલામાં ચાલ્યો જાય પણ એવો પણ એ બીજામાં રહેવાનો કાર જોયો કેવડી એટલે કીધો એમ આઈ ક્લિયર બોલો જલ્દી તો મને થોડું સારું લાગશે ઘરે જઈને કે બીજું ત્રીજું પતી ગયું બોલો ખ્યાલ આવે છે તો આની ચર્ચા આપણે કરી હજી કોઈ વિશેષ પોઈન્ટ રહી ગયો હશે મારાથી પાછો સ્વાધ્યાય કરીશ કઈક રહી ગયું હશે તો હજી કહીશ ઓવરઓલ તો આપણે ત્રીજા ગુણસ્થાનની ચર્ચા બીજા ગુણસ્થાનની પહેલાની બીજાની ત્રીજાની અને ભૂમિકા એ બધી ચર્ચાઓ વાળા આપણે આઈ થિંક 7મો 8મો લેક્ચર છે આ ગુણસ્થાનનો કેટલામો છે જેટલો પણ હોય ખ્યાલ આવે છે તો આટલી ચર્ચા આપણે કરી હવેના જે પણ ગુણસ્થાન છે એ ગુણસ્થાન અદભુત છે જેટલું ડિટેલ આપણે લેવાશે કણાનિયોગ અપેક્ષાએ અને દ્રવ્યાનિયોગ અપેક્ષાએ ભાવપક્ષ કર્મપક્ષ બેવની ચર્ચા આપણે વિશેષ ચોથા ગુણસ્થાનની નેક્સ્ટ રવિવારથી ચાલુ કરશું કોઈને કઈ પ્રશ્ન હોય તો મને હમણાં આવીને પૂછી શકો છો ત્રીજા ગુણસ્થાન આજની સંબંધી કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછે નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હે इस के लिए जिन वाणी मात को वंदना शत बार है इस के लिए जिन वाणी मात को वंदना शत बार बोलो ने कान में नित्य बोधिनी द्वादशांगी परम उपकारी जिन वाणी मात नो